మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం బుందకుందార్యో జైన ధర్మోస్తు మంగళం.
జైన్ సిద్ధాంత ప్రశ్నోత్తర మాళా એમાં આપણે દસમો મોક્ષ માર્ગ અધિકાર અને એમાં પણ આપણે ગુણસ્થાનનો વિષય ચાલુ છે. લાસ્ટ ક્લાસમાં આપણે જે સમ્યક્ત્વના ત્રણ પ્રકાર છે એની ચર્ચા કરી હતી, ઔક્ષણિક સમ્યક્ત્વ, શાહી સમ્યક્ત્વ અને ક્ષાયોક્ષણિક સમ્યક્ત્વ. આજે આપણે પ્રથમોક્ષમ અને દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ એની ચર્ચા કરશું અને પછી આગળ જે મિશ્ર ગુણસ્થાન અવિલક્ષણ હતો એની ચર્ચા આપણે કરશું. જો ચાલો થોડું રિવિઝન લઈએ. ગુણસ્થાન કોને કહે છે? ગુણસ્થાન કોને કહે છે? બોલો. બરાબર. જીવ ના મોહ અને યોગ ના પરિણામોના તારતમ્યતાની નિમિત્તે થતા જીવોના સ્થાન તેને ગુણસ્થાન કહે છે. એ ગુણસ્થાન કેટલા છે? જો આપણે ત્રણ પ્રકાર લાસ્ટ ક્લાસમાં જોયા હતા, એક સાધારણ અપેક્ષાએ ખાલી કેટેગરાઇઝ કરીએ તો 14 ગ્રુપ છે અથવા 14 જુદા જુદા સ્થાન છે. કોઈ એક જીવના પરિણામોની અપેક્ષાએ જોઈએ તો અસંખ્યાત પ્રકાર થઈ શકે, કેમ કે જેમ જેમ જીવની વિશુદ્ધિ મિથ્યાત્વ અવસ્થાથી વધતી વધતી સિદ્ધ અવસ્થા સુધી પહોંચે તો પરિણામોમાં અસંખ્યાત પ્રકારના ભેદ પડે છે. અસંખ્યાત સમય લાગે ને મોક્ષે જતા, તો વિશુદ્ધિ 10 અને અનંત ગુણી વધતી જાય તો પણ અસંખ્યાત ભેદ પડી જાય. અને અનંત જીવોને ભેગા કરીએ અને હવે બધાને જમા કરીને પરિણામોની તારતમ્યતા જોઈએ તો પરિણામોના અનંત ભેદ પડે છે. ચાલો ગુણસ્થાનોના 14 ગુણસ્થાનના નામ કોને યાદ છે? પ્રશાંત યાદ છે? ચાલ જેટલા આવડે છે. નિત્યાત્વ, પછી સાધન અને મિશ્ર, બરાબર. પછી અવિરત સમ્યક્ત્વ, દેશ વિરત સમ્યક્ત્વ, પ્રમત સંયત, અપ્રમત સંયત, પછી શ્રેણીય, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, પછી એક સૂક્ષ્મ સાંપ્રાજ્ય, બરાબર, પછી ઉપશાંત મો, ક્ષીણ મો અને સહયોગી કેવડી, અયોગી કેવડી. આ 14 ગુણસ્થાનના નામ. અને સિદ્ધ ભગવાન કયા ગુણસ્થાનમાં છે? ગુણસ્થાનોથી પાર છે. જો ગઈકાલે જ ક્યાંક વાંચ્યું, બહુ સરસ આવ્યું, કે આ ગુણસ્થાનો શું છે? એ જીવના વિકલ્પોની અવસ્થા છે. વિકલ્પો એટલે પેલા ચારિત્રના વિકલ્પ નહીં, વિકલ્પ એટલે ઓપ્શન, કે જ્યાં જે અશુદ્ધ જીવ છે એ અશુદ્ધ જીવના વ્યવહારે પર્યાયની અપેક્ષાએ આ 14 ભેદ પાડવામાં આવ્યા છે. અને સિદ્ધ ભગવાન કેવા છે? એ તો પૂર્ણ શુદ્ધ છે, એ નિર્વિકલ્પ, બધા જ બંધનોથી પાર, પર્યાય સ્વરૂપ જે એમનામાં પરિણમન, એ પણ એમનું સમાન 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 છે ને હવે, એટલે એ પર્યાયના પણ ભેદ એમનામાં પડતા નથી. એટલે સિદ્ધ ભગવાન ગુણસ્થાનોથી પાર. નહીં તો 15મું ગુણસ્થાન નામ આપી દેવું જોઈતું હતું ને. હા, આચાર્ય ભગવાને જયારે અરિયન ભગવાનને બે ગુણસ્થાનનું નામ આપ્યું, 13મું ને 14મું, તો સિદ્ધ ભગવાનને 15મું આપી દેવું હતું, શું ફરક પડે? પણ એક ગુણસ્થાન એ સંસારી જીવોના પરિણામોની તારતમ્યતા છે. હવે સિદ્ધ ભગવાનમાં કોઈ તારતમ્યતા નથી, ખ્યાલ આવે ને? તારતમ્યતા શબ્દ એટલે વેરિએશન, જે ગ્રેડેશન આપણે કહીએ ને, હવે સિદ્ધ ભગવાનને કોઈ વેરિએશન નથી, બધા સિદ્ધ ભગવાન સમાન છે અને હવે અનંતકાળ સુધી સમાન રહેવાના છે, તો એટલે એમને ગુણસ્થાનોમાં નથી, ગુણસ્થાનોની પાર છે. હવે જો આપણે આ 14 ગુણસ્થાનોમાં સૌથી પહેલા નિત્યાત્વ અને સાધન બે ગુણસ્થાનો આપણે જોયા છે, અને એમાં પણ આપણે જરા બોર્ડ ઉપર કર્મની શું વ્યવસ્થા બની એની આપણે ચર્ચા આપણે પહેલા કરી છે, એનું પણ થોડુંક રિવિઝન કરીએ એટલે બધા ગુણસ્થાનો આપણને ક્લિયર થઈ જાય. જો સૌથી પહેલા આપણે અહીંયા એક પહેલી રો બનાવી છે, આ આડી લાઈન નો શું મતલબ છે? હા, નિષેક છે, વેરી ગુડ. નિષેક એટલે શું? કેવા કર્મ નો? હા, બહુ સરસ. એક સમયમાં ઉદયમાં આવવા વાળા કર્મો નો સમૂહ એને નિષેક કહેવાય છે, અને એક લાઈન દ્વારા આવી રીતના દર્શાવવામાં આવે છે. હવે આ ઘણી બધી લાઈનોની આખી સીડી બનાવી છે, શું મતલબ? હા, એક કોઈ પણ કર્મ પ્રકૃતિના જે કર્મના જથ્થા જે જુદા જુદા સમયે ઉદયમાં આવવાના છે, એક સમય, બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય, એ બધાનું એક રિપ્રેઝન્ટેશન એને આ રીતના સીધી લાઇડર તરીકે બતાવવામાં આવે છે. આ કોઈ એક પ્રકૃતિ માટે છે, તો અહીંયા આપણે એ નિત્યાત્વ પ્રકૃતિ માટે આ દર્શાવ્યું છે. સિમિલર આપણે બીજી ચાર લાઇડર બનાવી છે, એ કોના માટે છે? આનંદાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજોગ, બરાબર. ખરેખર આ ખાલી રેપ્રેઝન્ટેશન છે, એ આપણે એક સિમ્બલ છે. બાકી ખરી રીતે તો જોવા જાઓ તો દરેક કર્મની જુદી જુદી લાડર બને. તો અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લો એની ચાર સીડી જુદી હોવી જોઈએ. આ સીડી એટલે ને નિષેક રચના કહેવાય. એવી રીતે દરેક કર્મની જુદી જુદી હોવી જોઈએ, ખ્યાલ આવે ને? આપણી પાસે બોર્ડ નાનું છે અને આપણે સૂક્ષ્મ એટલે સરળતાથી સમજીએ એટલે ઇઝી ગ્રો કરીશું. ચાલો પછી આપણે શું જોયું પહેલા? કે કોઈ જીવ પોતાના આત્મ સન્મુખ નો પુરુષાર્થ કરે ત્યારે શું થાય છે? એ આત્મ સન્મુખ નો પુરુષાર્થ કરે તો ત્રણ કરણ પરિણામમાં એ એન્ટર થાય છે, અને જ્યારે એ કરણ પરિણામોમાં આગળ વધે તો આ નિત્યાત્વ પ્રકૃતિમાં એક ગેપ ક્રિએટ થાય છે. જો આનો આખો પ્રોસેસ છે ને, એને જે એક ઉજ્જવલાબેને એક પંચલબ્ધી કરીને પુસ્તક લખી, એ આખું તમારે મૂળથી વાંચવા યોગ્ય છે. એને એનું મૂળ સ્વર લબ્ધિસાર ગ્રંથ છે, જે નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીએ લખ્યો છે. એમાં કોઈ પણ જીવને સમ્યક દર્શન થાય તો એની પહેલા શું શું બધી ગતિવિધિઓ થાય એનું આખું ડિટેલમાં વર્ણન, આખો ગ્રંથ જ એના ઉપર છે. કે કોઈ જીવને સમ્યક દર્શન થાય એની પહેલા જીવના કેવા પરિણામ છે અને કર્મની કેવી અવસ્થાઓ બને છે, ખ્યાલ આવે? અને બહુ ડિટેલમાં આખો ગ્રંથ છે. એમાં કમસે કમ 10 થી 15 જુદા જુદા પ્રોસેસીસ છે, પણ આપણે એટલો ત્યાં વિષય નથી અને સમજવાનો ટાઈમ પણ નથી. આપણે ખાલી સૂક્ષ્મ એક જ પ્રોસેસ સમજીએ છીએ, વિચ ઇઝ કે અહીંયા અંતર ક્રિએટ થાય છે, ખ્યાલ આવે? તો જીવના પરિણામોનું નિમિત્ત પામીને અમુક સમય પછીના કર્મો કાં તો ઉપર રહ્યા જાય છે, ઉપર એટલે એની સ્થિતિ વધી જાય છે, કાં એની સ્થિતિ ઘટી જાય છે, અને અહીંયા ગેપ ક્રિએટ થાય છે. એટલે જેમ જેમ એ કર્મ કરતા કરતા જીવ એ સમય સુધી પહોંચે તો ત્યાં હવે નિત્યાત્વના કર્મ જ નથી, તો ઉદયમાં કેવી રીતના આવશે? અને ઉદયમાં નહીં આવે એટલે જીવના તે સમયના પરિણામને સમ્યક્ત્વ કહેવાય, ખ્યાલ આવે? એટલે જીવના એ સમયના વિશુદ્ધ પરિણામ હોય છે જ્યારે આત્માનો અનુભવ કરે છે, અને એ જ સમયે નિત્યાત્વ કર્મનો ઉદય નથી. આવી અવસ્થાને ઔક્ષમિક સમ્યક્ત્વ કહે છે, જે આપણે ઉપશમ સમ્યક્ત્વ જોયું ને પહેલા. ઉપશમ સમ્યક્ત્વ અથવા ઔક્ષમિક સમ્યક્ત્વમાં શું થાય છે? કે નિત્યાત્વના કર્મ ઉપરના એને ઉપર જ દબાવી દીધા છે, કે નીચે આવી ખરી ન જાય તરત, જે આપણે ઉદીરણા કહીએ ને, તરત આવીને ઉદયમાં ન આવી જાય, એટલે ત્યાં ને ત્યાં એને રોકી રાખ્યા, અને વચમાં એક ગેસ ક્રિએટ થયો. આ જો કર્મની વ્યવસ્થા છે ને, એ એક્ઝેક્ટલી કોના જેવી છે ખબર? આપણે ભોજનાલયમાં થાળી લેવા લોકો લાઈનમાં ઉભા હોય ને, એના જેવી છે. એક પછી એક બધા થાળી લઈને ઉભા છે. હવે તમારે વચમાં ગેપ ક્રિએટ કરવો હોય તો કેટલો અઘરો છે, થઈ ગયા ને? કેમ કે લોકો તો જમવાનું લેવા માટે તત્પર હોય, અને તમારે જો વચમાં ગેપ ક્રિએટ કરવો હોય તો તમારે શું કરવું પડે? પહેલેથી બૂમો પાડીને મહેનત કરવી પડે કે ભાઈ તમે આ 5 લોકો આવી જાઓ, પણ પછી જરા ઉભા રહેજો ભાઈ, હવે હમણાં નહીં, હવે હમણાં નહીં, આ બારી બંધ થાય છે, આ ઓલું બંધ થાય છે, હવે બીજી બાજુ, એવું કઈ કેવું પડે ને? તો આ પાંચ ને લઈ લીધા કે ભાઈ તમે આવી જાઓ ઉદયમાં, વાંધો નહીં, પછી ઉભા રહેજો થોડો વાંધો. એવી રીતના કર્મ ને ઉભા રહે બરાબર. અને ત્યારે જે જીવના પરિણામ છે એને ઓપ્શનિક સંન્યાસો કહેવાય છે. હવે જો આના પછી આપણે ઘણા બધા પ્રકૃતિ જુદા જુદા ઓપ્શન જોયા હતા. જીવ ઓપ્શનિક સંન્યાસોમાં છે ત્યારે આ મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ ટુકડા થયા. એ ત્રણ ટુકડાને પણ લાસ્ટ ટાઈમ આપણે ડિટેલમાં સમજાવ્યું કે એનો અનુભવ કેવી રીતના આનંદ ઘણો ઘટી ગયો. તો ત્રણ, હવે ત્રણ નિષેક રચના બની, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ બરાબર. હવે જો આ સમયે ઉપર આવીએ જયારે અનુભવનો કાળ પૂરો થયો, જે અનુભવના કાળમાં પણ શું થાય, જીવની વિશુદ્ધિ વધે અને પછી ટુવર્ડ ધી એન્ડ જે અંતર મુહૂર્તનો પાછલો ભાગ છે એમાં વિશુદ્ધિ ઘટવા લાગે કોઈ, અને જેમ વિશુદ્ધિ ઘટે એટલે હવે ઓલા કર્મ રેડી છે પાછા ઉદયમાં આવવા માટે. પણ અમુક વિશુદ્ધિ સુધી કર્મ ઉદયમાં આવતા નથી. હવે જેમ વિશુદ્ધિ એનાથી ઘટી તો ક્વેશ્ચન ઇઝ કે મિથ્યાત્વ ઉદયમાં આવશે કે સમ્યક મિથ્યાત્વ આવશે કે સમ્યક પ્રકૃતિ આવશે કે પછી અનંતાનુબંધી આવશે. બરાબર, ચાર ઓપ્શન છે આપણી પાસે, કેમ કે ચારેને રોકી રાખ્યા છે. બાકી પેલા ત્રણ તો અપ્રત્યાખ્ય અનાવરણ, પ્રત્યાખ્ય અનાવરણ અને સંજોગન, એનો તો ઉદય ચાલુ જ છે, થ્રુ આઉટ અનુભવના કાળમાં પણ ચાલુ છે. પણ અનંતાનુબંધીને રોકી રાખ્યા હતા અને મિથ્યાત્વને રોકી રાખ્યા હતા, અને મિથ્યાત્વના ત્રણ ટુકડા થઈ ગયા એટલે ટોટલ હવે ચાર થઈ ગયા. જો એમાંથી મિથ્યાત્વનો ઉદય આવી ગયો તો જીવ કયા ગુણસ્થાનમાં જાય, ચોથામાંથી પહેલામાં જાય. જો સમ્યક મિથ્યાત્વનો ઉદય આવે તો જીવ કેમાં જાય, સમ્યક મિથ્યાત્વનો ઉદય આવે તો જીવ ત્રીજામાં વયો જાય. ચાલે, ત્રીજું સાસાજન ગુણસ્થાન હમણાં આપણે એને વાંચ્યું. જો સમ્યક પ્રકૃતિનો ઉદય આવે તો જીવ કયા ગુણસ્થાનમાં જાય, તો ચોથાનો ચોથામાં જ રહે, કેમ કે સમ્યક પ્રકૃતિ એની એટલી તાકાત નથી કે જીવને ગુણસ્થાનથી નીચે પડાવી દે. હા, થોડોક દોષ આવે છે એના સમ્યકમાં, પણ જીવનું સમ્યક તો કાયમ રહે છે. અને જો અનંતાનુબંધીનો ઉદય આવી જાય તો શું થાય, તો જીવ બીજા ગુણસ્થાનમાં આવી જાય છે બરાબર, સાસાદનમાં આવી જાય છે. ચાલો, હવે જો આપણે બુકમાંથી પાછું થોડુંક વાંચી લઈએ. આપણે જો રિવિઝન તરીકે એક 207 અને 208 ક્વેશ્ચનનો પણ એકવાર વાંચી લઈએ. બોલીએ, 207-208. જો મિથ્યાત્વ ગુણસ્થાન કોને કહે છે, સૌથી પહેલું ગુણસ્થાન મિથ્યાત્વ હતું ને, તો જો મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી, અહીંયા મિથ્યાત્વનો ઉદય ચાલુ છે, મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી હવે જીવના પરિણામ કેવા છે, તો અસત્વાર્થ શ્રદ્ધાન રૂપ આત્માના પરિણામ વિશેષને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે. જો મુખ્ય તો જીવના પરિણામ જ છે, આ કર્મ તો ખાલી છે ને બહારનું થર્મોમીટર છે, એ ખાલી માપવાનું સાધન છે, એ જીવને કઈ કરતું નથી, જીવ એને કઈ કરતો નથી. પણ જેવા જેવા જીવના પરિણામ છે એવો એવો ત્યાં કર્મનો ઉદય છે, માટે અહીંયા જેવા પરિણામ છે તેને એનાથી મપાય છે. તો જો ત્યાં મિથ્યાત્વનો ઉદય છે ત્યારે જીવના અસત્વ શ્રદ્ધાના પરિણામ થાય છે તેને મિથ્યાત્વ કહે છે. હા, જો હવે 201 વાંચી હોય, સાસાદન ગુણસ્થાન કોને કહે છે, તો જો પ્રથમોક્ષમ સમ્યક્ત્વના કાળમાં, કયો કાળ છે કે આ ગેપનો કાળ છે બરાબર, પ્રથમોક્ષમ સમ્યક્ત્વના કાળમાં જ્યારે વધારેમાં વધારે 6 અવલી અને ઓછામાં ઓછો 1 સમય બાકી રહે, એટલે ક્યાંની મોમેન્ટ છે, એકદમ અહીંયા ઉપલો ભાગ, ઉપલો ભાગ કે જ્યાં 6 આવલી અથવા 1 સમયનો ટાઈમ બાકી છે, મેજોરિટી ટાઈમ પૂરો થઈ ગયો. ખ્યાલ આવે, એટલે જીવે શું કર્યું, પોતાના પુરુષાર્થથી ઓપ્શનિક સંદેશો કર્યું, એને અંતર મુહૂર્ત આનંદ લીધો, મેજોરિટી ટાઈમ એને આનંદ લીધો. હવે જસ્ટ ફાઇનલ મોમેન્ટ જ્યારે આત્માના અનુભવની ચાલી રહી છે ત્યારે સડનલી શું થયું, તે સમયમાં કોઈ એક અનંતાનુબંધી કષાયના ઉદયમાં જોડાતા જેનું સમ્યક્ત્વ નાશ થઈ ગયું છે એવો જીવ સાસાદન ગુણસ્થાન વાળો થાય છે, કે હવે એને હજી મિથ્યાત્વનો ઉદય નથી પણ અનંતાનુબંધીનો ઉદય પહેલા ચાલુ થઈ ગયો, એટલે હવે વિધિન એ 6 આવલી એને મિથ્યાત્વનો ઉદય પણ ચાલુ થઈ જ જશે. પણ પહેલા એક ટ્રાન્ઝિયન્ટ મુવમેન્ટ માટે અનંતાનુબંધીનો ઉદય આવી ગયો તો જીવને ત્યારે સમ્યક તો નાશ થઈ ગયો પણ મિથ્યા તો થયું નથી, કેમ કે મિથ્યા તો ઉદય નથી એટલે ત્યાં એને બીજું ગુણસ્થાન થયું જેને સાસાદન ગુણસ્થાન કીધું. બરાબર. હવે જો આપણે 210 210 સુધી થઈ ગયું છે જે પ્રથમોક્ષર સમ્યક તો જે આપણે હમણાં જ રિવાઇઝ કર્યું, 211 આપણું બાકી છે એને 2 મિનિટમાં જોઈએ છે પણ પહેલા આગળ વાંચી લઈએ. આપણું એક સિક્વન્સ જે ચાલુ છે ને એ થઈ જાય. જો નિત્યાત્વ ગુણસ્થાન જોયું, સાસાદન જોયું, હવે ત્રીજું ગુણસ્થાન જોઈએ છે મિશ્ર ગુણસ્થાન. જો ક્વેશ્ચન 212 મિશ્ર ગુણસ્થાન કોને કહે છે? મિશ્ર કોને કહે છે? તો જો સમ્યક નિત્યાત્વ પ્રકૃતિના ઉદયને વશ થવાથી, જો કર્ણનિયમની ભાષા કેવી છે, ભાષામાં શું લખ્યું છે કે સમ્યક નિત્યાત્વ પ્રકૃતિને ઉદયને વશ થઈને જીવને કેવળ સમ્યક્ત્વ પરિણામ પ્રાપ્ત થતો નથી અથવા કેવળ મિથ્યાત્વરૂપ પરિણામ પણ પ્રાપ્ત થતો નથી. તો કઈ કર્મ પ્રકૃતિને કારણે જીવને આવું પરિણામ થાય છે? કર્મ પ્રકૃતિને વશ નથી પણ જીવના જેવા કોઈ મિશ્ર પરિણામ છે. ખ્યાલ આવે ને? એમ ઇમેજિન કરો કે જો અનાદિકાળથી જીવ મિથ્યાત્વ પરિણામમાં હતો, બરાબર, હવે એને ખૂબ પુરુષાર્થ પૂર્વક સાચી માન્યતા કરી અને સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું પણ હજી જેવું પ્રાપ્ત કર્યું અને એમાંથી બહાર નીકળતો હતો ત્યાં એને વળી પાછી કંઈક શંકા ઉભી થઈ. હા, વળી પાછું એને કંઈક કન્ફ્યુઝન થયું અને સાવ નિત્યાત્વમાં પણ નથી રહ્યો ગયો પણ સમ્યક્ત્વમાં પણ ન રહ્યો અને હવે એને મિશ્ર પરિણામ છે, એને મળેલા પરિણામ છે. જો એના ઉદાહરણ પણ આપ્યું, મળેલા દહીં ગોળના સ્વાદની માફક દહીં ખાટું હોય અને ગોળ ગયો હોય તો આપણે શ્રીખંડ ખાઈએ તો ગયો સ્વાદ બી આવે અને ખાટો સ્વાદ બી આવે ને, બસ એના જેવું એ જીવને સમ્યક્ત્વ રૂપી જે શ્રદ્ધા એના પરિણામ પણ થોડાક છે અને મિથ્યાત્વ રૂપી અશ્રદ્ધાના પરિણામ પણ છે. દેવની મિશ્ર રૂપ એવી અવસ્થા છે કે જે ક્લિયરલી ડિફાઈન થતી થઈ શકતી નથી, ન મિથ્યાત્વમાં છે ન સમ્યક્ત્વમાં છે, કંઈક જુદી જ અવસ્થા છે. માટે એને ત્રીજું ગુણસ્થાનનું જુદું જ નામ આપ્યું, અંતર્ગ્રહ. મેક્સિમમ કાળ અંતર્ગ્રહ. એના પછી ત્રીજા ગુણસ્થાનથી કાં તો પહેલામાં આવી જાય કાં ચોથામાં જઈ શકે. અંતર્મુહૂર્તમાં જ કાં તો સમ્યક નિત્યાત્વમાંથી નિત્યાત્વનો ઉદય થઈ જાય કા સમ્યક પ્રકૃતિનો ઉદય થઈ જાય. એનાથી વધારે એ ગુણસ્થાનમાં જીવ રહેતો નથી. બીજા ગુણસ્થાનનો તો મેક્સિમમ 6 અવલી, આ કીધું ને 6 અવલી અને 1 સમયની વચ્ચે. જો થોડું ટાઈમને પણ સમજ્યું, મિનિમમ ટાઈમને 1 સમય કહેવાય, બરાબર, નાનામાં નાનો કાળ એને 1 સમય કહેવાય. એવા અનંત સમય, સોરી, અસંખ્યાત સમય મળીને 1 અવલી થાય છે જેને જગન્ય યોગતા અસંખ્યાત કહેવાય છે. એ 1 અવલી એમ સમજો ને કે અસંખ્યાતમાં એ સૌથી પહેલો યુનિટ છે, અસંખ્યાત સમય કાળ. જેવી રીતના આપણે 60 સેકન્ડને 1 મિનિટ કહીએ, 1 મિનિટ પછી 60 મિનિટનો 1 કલાક થાય, બરાબર ને? એવી રીતના 1 સમયથી 1 અવલી મોટી, એવી હજારો અવલીઓ મળીને 1 સેકન્ડ થાય છે. હજારો અસંખ્યાત નહીં, હજારો કહેવાય પણ એ હજારો મતલબ કે જાણે 1 પૂર્વમાં કેવા 56,57,000 70,56,000 કરોડ વર્ષ, એવી રીતના 1 સેકન્ડમાં આવલીઓ પણ કરોડો કરોડો આવલીઓ હોય. ખ્યાલ આવે ને? તો જે ત્રીજા ગુણસ્થાનનો અંતર્મુહૂર્ત કાળ છે એ બીજા ગુણસ્થાનના 6 અવલી કરતા મોટો છે. ખ્યાલ આવે? રિલેટિવિઝમ આપણને ખ્યાલ આવે ને? ખરેખર આ 6 અવલી પણ અંતર્મુહૂર્ત છે, કેમ કે 1 અવલીથી મોટું અને 48 મિનિટ -1 સમય એની વચ્ચેનો કાળ એને અંતર્મુહૂર્ત કહેવાય. પણ 6 અવલી ઇઝ અ વેરી સ્મોલ અંતર્મુહૂર્ત, કેમ કે ખાલી 6 મિનિમમ યુનિટ મલ્ટીપ્લાઇડ બાય 6 એટલું જ છે, જયારે આ ત્રીજા ગુણસ્થાનનો કાળ મોટો જ હોય. પણ તોય અંતર્મુહૂર્ત જ છે. હવે અંતર્મુહૂર્ત એટલે જાણે મિનિટો ને એવી રીતના નહીં હોય, ફ્રેક્શન ઓફ સેકન્ડ જ હશે. એટલી જ વારમાં પાછળ ત્રીજામાંથી ચોથામાં કે પહેલામાં જીવ ગયો. જો ફરીથી મિશ્ર ગુણસ્થાનની આપણે વસ્તુ ક્લિયર કરીએ, જીવે અહીંયા મિથ્યાત્વ ગુણસ્થાનમાં હતો, અહીંયા પુરુષાર્થપૂર્વક સમ્યક્ત્વ માટે ગયો. સમ્યક્ત્વમાં એણે ઔપશમિક સમ્યક્ત્વ કર્યું, જ્યાં એણે પોતાના આત્માના આનંદનો અનુભવ કર્યો અને એની શ્રદ્ધા પૂર્ણ રૂપે સમ્યક થઈ. પણ જ્યાં એનો કાળ પતતો હતો ત્યાં એની થોડીક પરિણામોની વિશુદ્ધિ પડતી થઈ, ત્યાં સમ્યક નિત્યાત્વનો ઉદય થયો. એટલે કે જીવના પરિણામોમાં એવી કંઈક શંકા ઉભી થઈ અને મિશ્ર પરિણામ થયા. મિશ્ર પરિણામને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી આ બાજુ સમ્યક નિત્યાત્વ કર્મનો ઉદય આવ્યો અને જીવ ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં ગયો. હવે અંતર્મુહૂર્તમાં જ કાં તો પોતાની શંકા દૂર કરીને પાછો સમ્યક્ત્વમાં આવી જશે, કાં પછી નિત્યાત્વમાં. બરાબર, જો ફરીથી વાંચે પરિભાષા. સમ્યક નિત્યાત્વ પ્રકૃતિના ઉદયને વશ થવાથી જીવને કેવળ સમ્યક્ત્વ પરિણામ પ્રાપ્ત થતો નથી, અથવા કેવળ મિથ્યાત્વરૂપ પરિણામ પણ પ્રાપ્ત થતો નથી, પરંતુ મળેલા દહી ગોળના સ્વાદી માફક એક ભિન્ન જાતિનો મિશ્ર પરિણામ થાય છે, તેને મિશ્ર ગુણસ્થાન કહે છે. જો આ ગુણસ્થાન વિવેચન કરીને પુસ્તક છે જે આપણે જયપુરથી અમદાવાદ લખ્યું છે, એમાં તો એક એક ગુણસ્થાન ઉપર વધારે ડિટેલ્સ બહુ છે કે આ ગુણસ્થાનમાં કાળ કેટલો હોય છે, એ ગુણસ્થાનમાં જીવ કેટલા હોય છે, એ ગુણસ્થાનમાં જવાની શું ભૂમિકા અને ત્યાંથી બહાર નીકળવાની શું ભૂમિકા, એટલે કેટલા રસ્તા અંદર જવાના છે, કેટલા રસ્તા બહાર જવાના છે, ગમન અને આગમન. બરાબર, પછી એ ગુણસ્થાનમાં મરણ થઈ શકે કે ન થઈ શકે, એ બધું ડિટેલ ત્યાં બહુ સરસ આપ્યું છે. હવે જો એવી વિશેષતા છે કે આ ત્રીજા ગુણસ્થાનમાં કોઈ જીવનું ક્યારે મૃત્યુ થઈ શકે નહીં, બીજા ગુણસ્થાનમાં થઈ શકે. હવે એનો કાળ નાનો છે તો પણ એમાં મૃત્યુ થઈ શકે, પણ ત્રીજામાં ન થઈ શકે. હવે કોઈ જીવ એવો હોય કે સમજો અહીંથી નરકે જવાના છે, અને એ પણ કઈ નરક, નીચેની નરકો જ્યાં સમ્યક્ત્વ સાથે જઈ શકાતું નથી જવાને, પહેલી નરકમાં જાય છે સૈનિક રાજા સમ્યક્ત્વ થઈ જ છે. ના ના સમજો, એવું નથી. પહેલી નરકમાં જીવ સૈનિક રાજાને તો શાહી સમ્યક્ત્વ હતું, હવે ક્યારે પડવાનું નથી, તો અહીંથી મૃત્યુ થાય અને ત્યાં જાય તો સમ્યક્ત્વ ત્યાં જન્મથી જન્મ્યો છે, અહીંયાથી જ લઈને ગયા છે. પણ અહીંયાથી નીચેની નરકોમાં કોઈ જીવને જવું હોય તો પહેલી વાત તો ક્ષાયિક સમ્યક્તિ નીચે જાય નહીં, અને ક્ષાયોક્ષમિક સમ્યક્તિ જો નીચે જાય તો અહીંયા મૃત્યુ પહેલા સમ્યક્તો પડી જાય. ત્યાં જન્મ વખતે સમ્યક્તો ન હોય પણ કદાચ અંતર્મુહૂર્તમાં પાછું કરી પણ લે અને પાછું સમ્યક દ્રષ્ટિ થઈ જાય. ત્રીજી નરક સુધી જીવ સમ્યક્તો લઈને જઈ શકે, અને કરી તો સાતમી નરક સુધી શકે, સાતમી નરકમાં એ સમ્યક્તો પ્રાપ્ત કરી શકે. પણ જો આપણે આની વાત કરતા હોય ને બીજા ગુણસ્થાનની, તો કોઈ જીવને ઔપશમિક સમ્યક્તો થયું, હવે નરકનો આયુષ્ય પહેલા બંધાઈ ગયું છે અને ઔપશમિક સમ્યક્તોમાં છે અત્યારે, તો શું થાય, અને મૃત્યુ એનું આયુષ્ય પૂરું થવાયું, એ જયારે છ અવલિયાદી બાકી હોય ત્યારે બીજા ગુણસ્થાનમાં વયા જાય, અહીંયા બીજા ગુણસ્થાનમાં મૃત્યુ થાય, ત્યાં બીજા ગુણસ્થાનમાં ઉત્પન્ન થઈ જાય અને છ અવલી પૂરી થતા નિત્યાત્વમાં વયા જાય, એવું પણ બની શકે. ખ્યાલ આવ્યો ને, એ કર્ણાનિયોગના સિદ્ધાંતો એવા અજબ ગજબના છે કે આપણે બીજા પછી હંમેશા નિત્યાત્વમાં જ જાય, સેકન્ડ થી ફર્સ્ટમાં જ જાય, એનું આગમન એટલે બહાર નીકળવાનો રસ્તો એક જ છે. જો સેકન્ડ અને થર્ડ બંનેમાં જવાનો રસ્તો પણ એક જ છે કે ચોથાથી જ જાય છે, એ પણ ઔપશમિક સમ્યક્ત્વથી જ જાય છે. ત્યારે કોઈ ક્ષાયોક્ષમિક, ના ક્ષાયોક્ષમિકથી મિશ્રમાં જઈ શકે પણ ક્ષાયોક્ષમિકથી સાસાદનમાં ન જઈ શકે. બરાબર, કેમ કે સાસાધનની કન્ડિશન જ એ છે કે હજી એકે મિથ્યાત્વનો ઉદય નથી અને અનંતાનુબંધીનો ઉદય આવી ગયો, એટલે ઔપશમિક સંન્યાસ માંથી જ બીજા ગુણસ્થાનમાં જાય અને બહાર નીકળવા માટે બીજામાંથી પહેલામાં જ જાય અને ત્રીજા માટે તો ચોથામાંથી ત્રીજામાં જાય, ત્રીજામાંથી પાછા ચોથામાં જઈ શકે અથવા ત્રીજામાંથી પહેલામાં. બરાબર, હવે જો આટલી ચર્ચા આપણે પહેલા બીજા ત્રીજા ગુણસ્થાનની કરી. જો આપણે અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનને પણ જોઈ લઈએ, કેમ કે લાસ્ટ ક્લાસમાં આપણે ત્રણ સમ્યકના પ્રકાર પણ જોઈ લીધા છે. આપણે ત્રણ સમ્યકના પ્રકાર જોયા છે ને, ઔપશમિક સમ્યકત્વ, શાયિક સમ્યકત્વ, શાયોક્ષમિક. ઔપશમિકમાં તો હમણાં જ આપણે જોયું કે ગેપ ક્રિએટ કર્યો, મિથ્યાત્વનો ઉદય નથી, જીવના પરિણામ સમ્યકત્વ રૂપ છે. ઔપશમિક સમ્યકત્વ ફક્ત એથી અંતર મુહૂર્ત સુધી જ ટકે છે, એના પછી એને કાં તો મિથ્યાત્વમાં જવું પડે, કા સાસાધન, કા મિશ્ર, કા શાયિક સમ્યકત્વ, એમાંથી કોઈ એકમાં જવું પડે. બરાબર, અચ્છા શાયિક સમ્યકત્વ કોને કહેવાય? શાયિક સમ્યકત્વમાં શું થાય કે આ ઉપર હવે મિથ્યાત્વની કોઈ પ્રકૃતિઓ છે જ નહીં, એનો ટોટલ નાશ જ કરી નાખ્યો ઉપર બધે, એટલે એક વાર સમ્યકત્વ થયું તો હવે ક્યારેય એને મિથ્યાત્વ થવાનું નથી. શાયોક્ષમિક સમ્યકત્વમાં શું થયું કે જો મિથ્યાત્વની ત્રણ ટુકડા થઈ ગયા, હવે એમાંથી સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલુ છે. શાયોક્ષમિકની ત્રણ કન્ડિશન શું છે કે વર્તમાનકાલીન સર્વગાતી સ્પર્ધકોનો ઉદયાભાવી છે. તો આ મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ બે સર્વગાતી પ્રકૃતિઓ છે, તો એનો ઉદય નથી થતો એટલે ઉદયના અભાવે ક્ષય છે. પછી વર્તમાનકાલીન દેશગાતી પ્રકૃતિનો ઉદય, તો આ સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલુ છે જે દેશગાતી પ્રકૃતિ છે. અને ભવિષ્યકાલીન સર્વગાતી પ્રકૃતિઓનો સદ અવસ્થાન રૂપ ઉપશમ, એટલે જ્યાં છે ત્યાં એને ઉપશમિત કર્યા છે. તો આ જે ઉદય સમ્યક પ્રકૃતિનો આવે છે અને મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ એ જ સમયે કન્વર્ટ થઈને સમ્યક પ્રકૃતિમાં કન્વર્ટ થઈ જાય છે, એવું દર સમયે બને છે. અને નેક્સ્ટ સમય થી લઈને ઉપર એ મિથ્યાત્વ સમ્યક મિથ્યાત્વ એની એ બધાની સત્તા છે, પણ એમને ઉપશમિત કરેલા છે, એને ક્ષયોક્ષમિક સમ્યકત્વ કહેવાય. જો થોડું ટેકનિકલ થઈ ગયું, પણ આ સમજવું એ જરૂરી છે ને, થોડું એ ભાષા પણ તો ખ્યાલ આવી જોઈએ, તો એને ક્ષયોક્ષમિક સમ્યકત્વ કહેવાય છે. આ ત્રણેય ટાઈપના સમ્યકત્વ ચોથા ગુણસ્થાનમાં હોઈ શકે છે, જેને અવિરત સમ્યક દ્રષ્ટિ જીવ કહેવાય. બરાબર, જો એને પણ આપણે વાંચીએ. 213મો ક્વેશ્ચન છે, 213, અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? તો જો દર્શન મોનિયની ત્રણ અને અનંતાનુબંધીની ચાર, આ અનંતાનુબંધીની પણ ઉપશમિત એટલે એનો જો આપણે લખ્યું છે અપ્રશસ્ત ઉપશમ, આ ગેપ ક્રિએટ થયો ને એને પ્રશસ્ત ઉપશમ કહેવાય. એટલે કે તમે ગેપ જ કરી નાખો તો ત્યાં પ્રકૃતિ છે જ નહીં અને પછી ઉપરનાને દબાવી દેશો. અને અપ્રશસ્ત એટલે શું કે ત્યાં કોઈ ગેપ નથી, દર સમયે પ્રકૃતિનું સંક્રમણ થઈ જાય છે, એ લાસ્ટ મુમેન્ટ એને અપ્રશસ્ત ઉપશમ કહેવાય છે. તો દર્શન મોહનીયની ત્રણ અને અનંતાનુબંધીની ચાર, એ સાત પ્રકૃતિઓ ઉપશમ અથવા ક્ષય અથવા ક્ષયોક્ષમના સંબંધથી અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલોકના ઉદયમાં જોડાતા વ્રત રહિત અને અંશે સ્વરૂપાચરણ સહિત, ખ્યાલ આવ્યો? અહીંયા આ અપ્રત્યાખ્યાનાવરણ આદિ બધી પ્રકૃતિઓનો ઉદય ચાલુ છે અને એનો ઉદય છે એટલે સામે જીવના એવા વ્રત રહિતના પરિણામ છે, એટલે એમને કોઈ વ્રત લેવાના જે ભાવ થયા નથી. પણ અનંતાનુબંધી નથી એટલે એની જાતના આત્મામાં સ્વરૂપમાં આચરણ કરવા રૂપ એકલા ચારિત્રના ભાવ એમને છે. તો એવા નિશ્ચય સમ્યકત્વ ધારી ચોથા ગુણસ્થાન વર્તી હોય છે અનાદિ મિથ્યા દ્રષ્ટિને પાંચ પ્રકૃતિનો ઉપશમ થાય. એમાં જો એ કહે છે કે જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે એને હજી ત્રણ ટુકડા થયા નથી, એને ખાલી મિથ્યાત્વની એક જ પ્રકૃતિ છે, તો એ પહેલી વાર ઉપશમ કરશે તો અનંતાનુબંધીની ચાર, અને નિત્યા ધ્વનિ એક, એટલે પાંચ પ્રકૃતિનો ઉપશમ કરશે. હવે જેને ત્રણ ટુકડા થઈ ગયા છે, એટલે જે સાદી નિત્યા દ્રષ્ટિ છે, સાદી નિત્યા દ્રષ્ટિ એટલે કે એક વાર સમ્યક તો પ્રાપ્ત કર્યું, પછી પડી ગયા, પછી ઘણો કાળ ગયો, કેમ કે તરત પાછા બીજી વાર ઉપશમ કરી નથી શકતા. જો ધ્યાનમાં રાખજો, ત્રણ ટુકડા થઈ ગયા એના પછી સમજો કે આ બાકીની બે પ્રકૃતિઓની સત્તા અસંખ્યાત વર્ષની છે, તો ત્યારે જીવ બીજી વાર ઉપશમ સમ્યક તો કરી શકતો નથી. એક વાર ઉપશમ સમ્યક તો કર્યા પછી બીજી વાર ઉપશમ સમ્યક તો એ અસંખ્યાત કાળ પછી જ થાય છે. બધા નિયમથી જ્યારે આ જે બે પ્રકૃતિઓ જે છે, સમ્યક પ્રકૃતિ ને સમ્યક નિત્યાત્વ, બહુ થોડા બચ્યા હોય ત્યારે જ ફરીથી બીજી વાર ઓપ્શન સમ્યક્ત્વ થાય છે. અરે બહુ થોડાનું માપ ને બધું જ લખેલું છે. ના ના, એમ ને, જો એક વાર ઉપશમ સમ્યક્ત્વ થયું પછી ત્રણ ટુકડા થઈ ગયા છે ઓલરેડી, હવે જો જીવ પડી પણ જાય તો બીજી વખત સીધો ક્ષયોક્ષમ સમ્યક્ત્વ થાય છે. હવે એની બીજી વખત ઉપશમ સમ્યક્ત્વની જરૂર પડતી નથી. કર્ણાનયોગના સિદ્ધાંત અનુસાર એક વાર કોઈ જીવે ઉપશમ સમ્યક્ત્વ કર્યું તો આ પ્રથમ ઉપશમ કર્યું તો આખા જીવનમાં લાખો વાર પડી જાય અને લાખો વાર પાછા ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ થઈ શકે. અને એવું પણ બને કે કન્ટિન્યુઅસ ક્ષયોક્ષમિક રહે અને ક્યારેક પડે છે. ગુરુદેવ શ્રી કહેતા કે હવે અપ્રતિહત ભાવે આ પંચમ કાળમાં જેને સમ્યક્ત્વ કર્યું છે, હવે અપ્રતિહત ભાવે એ ઉપર જ જવાના છે. એમ કે જેને પંચમ કાળમાં સમ્યક્ત્વ કર્યો એનો તો જોશ એટલો જોરદાર હોય, તત્વનો નિર્ણય એવો પાકો હોય કે હવે એમને પડવાની વાત જ નહીં કરો. એમ ખ્યાલ આવે ને? જો ઉપશમ સમ્યક્ત્વનું મહત્વ એ કે કોઈ જીવને અનાદિકાળથી નિત્યા દ્રષ્ટિ હોય તો સૌથી પહેલા ઔક્ષમિક સમ્યક્ત્વ જ થાય, દેટ ઇઝ ફર્સ્ટ. સેકન્ડ, ઔક્ષમિક સમ્યક્ત્વ એ ક્ષાયિક સમ્યક્ત્વ જેટલું પ્યોર શુદ્ધ છે, જ્યારે કે ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ એટલું શુદ્ધ નથી, એમાં થોડોક દોષ લાગે છે. ત્રીજું, કોઈ જીવને એક વાર સમ્યક દર્શન થયું તો હવે અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં એ મોક્ષે જવાના જ જવાના, એ ગેરંટી. એક લોક ચાલુ થઈ ગઈ પહેલી વાર સમ્યક તો થયું, પછી ભલે ને પડી ગયા કે ન પડ્યા કે ગમે તે, પણ એ અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં હવે ડેફિનેટલી મોક્ષે જવાના. હવે સમજો કોઈ જીવની એવી પણ અવસ્થા બને, આ તો કર્ણાનયોગમાં આવા અનાદિકાળમાં એક્ઝામ્પલ્સ બન્યા છે, એટલે લખેલું છે કે કોઈ એક વાર ઔક્ષમિક સમ્યક્ત્વ કર્યું અને અંતર મુહૂર્તમાં જ પડી ગયા પાછા નિત્યાત્વમાં આવી ગયા. હવે અર્ધ પુજ્જલ પરાવર્તન સુધી નિત્યાત્વમાં જ રહ્યા, પાછા થયા જ નહીં સમ્યક દ્રષ્ટિ. અને છેલ્લા અંતર મુહૂર્તમાં પાછું સમ્યક્ત્વ થયું, મુનિ દીક્ષા લીધી અને મોક્ષ. એટલે એનું મહત્વ શું? એનું મહત્વ એમ કઈ નહીં કે આપણે એના થયા, એટલે બીજી વાર થવું જોઈએ કે ન થવું જોઈએ એમ એનું કાંઈ મહત્વ. હા, કે પહેલી વાર કોઈને સમ્યક્ત્વ થાય તો ઔક્ષમિક સમ્યક્ત્વ જ થાય, એનું મહત્વ. એટલે આ પડવું કે ન પડવું, જો કર્ણાનયોગમાં જેને ખાલી ડેટા આપવામાં આવે, આપણને શું ઇન્ફોર્મેશન છે, જીવોમાં શું બન્યું છે એ આપવામાં આવે, હવે એમાંથી સિદ્ધાંત શું કાઢવો, એમાંથી સમરી શું કાઢવી, એ આપણને દ્રવ્યાનયોગમાં. દ્રવ્યાનયોગ શું કહે છે કે ભાઈ આ પડવું ન પડવું કે અમે એટલું બધું સૂક્ષ્મમાં નહીં જાઓ, આપણે શું કરવું કે ભાઈ સમ્યક્ત્વ કરવું બસ, અને પોતાના આત્માની ભાવના કરવી. પુરુષાર્થ, પડી જાય ચિંતા ન કરવી, અર્ધ પુજ્જલ પરાવર્તનનો ટાઈમ તો આપણો ચાલુ જ છે, એટલે પાછો પુરુષાર્થ કરે ને પાછા સમ્યક્ત્વમાં જવું. બરાબર, જો આટલી આપણી ચર્ચા થઈ એક થી ચાર ગુણસ્થાનની થઈ. બરાબર, હવે આપણે ત્રણ ટાઈપના સમ્યક્ત્વ પણ જોયા, ઔક્ષમિક સમ્યક્ત્વ, ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ. હવે જો એક આપણે ક્વેશ્ચન સ્કીપ કર્યો, ઔક્ષમિક સમ્યક્ત્વના બે પ્રકાર છે, એક છે પ્રથમોક્ષમ સમ્યત્વ અને એક છે દ્વિતીયોક્ષમ સમ્યત્વ. હવે આમાં શું ઇન્ફોર્મેશન છે, આમાં શું સિક્રેટ રહેલું છે એ સમજો. નામ એવું છે કે પ્રથમ ઉપશમ અને દ્વિતીય ઉપશમ, તો આપણે કોમન મિસઅન્ડરસ્ટેન્ડિંગ શું થઈ શકે કે સૌથી પહેલી વાર કર્યું તો પ્રથમ ઉપશમ અને બીજી વાર ઉપશમ સમ્યક કર્યું તો દ્વિતીય ઉપશમ, પણ એમ નથી. હા, નામ ઉપર એ રીતે ન જોવું. પ્રથમ ઉપશમ એટલે કોઈ જીવને પ્રથમ ભૂમિકામાં, જેવી રીતના પ્રથમાનિયોગ માટે મોક્ષના પ્રકાશકમાં લખ્યું છે કે કોઈ જીવ પ્રથમ ભૂમિકામાં છે, અવ્યુત્પન્ન મિથ્યા દ્રષ્ટિ છે એટલે કે અનાધિકારથી મિથ્યા દ્રષ્ટિ છે, પ્રથમ ભૂમિકામાં છે, તો એવા જીવોને સીધું દ્રવ્યાનિયોગ પીરસીએ તો એમને સમજાતું નથી, એમની રુચિ રહેતી નથી. પણ પ્રથમાનિયોગ એમને પીરસીએ તો એમને લૌકિક કથા જેવું લાગે છે અને એમાં છેવટે બધા પુણ્ય પાપના ભાવોને ત્યાગ કરાવીને ધર્મમાં લગાવે છે, માટે પ્રથમાનિયોગનું એ પ્રયોજન છે. એવી જ રીતે અહીંયા પ્રથમોક્ષમ એટલે જે પ્રાથમિક ભૂમિકામાં છે, જે અભ્યુત્પન્ન મિથ્યા દ્રષ્ટિ છે, અનાધિકારથી મિથ્યા દ્રષ્ટિ જ છે અને પહેલી વાર સમ્યત્વ કરે છે તો એને પ્રથમોક્ષમ સમ્યત્વ કહે છે. અને દ્વિતીયોક્ષમ શું છે કે હવે જે જીવ આગળ વધ્યા છે, આ ગુણસ્થાનોની ભૂમિકામાં આગળ વધ્યા છે, હવે જે શ્રેણી ચડવા પહેલા પાછું બીજી વાર ઔક્ષમિક સમ્યત્વ કરે છે તેને દ્વિતીય ઔક્ષમ સમ્યત્વ કહે. જો એને પણ થોડું સમજો, કોઈ જીવે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું બરાબર, આપણે જોયું ને એક થી ચાર ગુણસ્થાન એ શ્રદ્ધાના પરિવર્તનના ગુણસ્થાનો બરાબર, પછી પાંચ થી લઈને બાર ગુણસ્થાન એ ચારિત્રની વૃદ્ધિના ગુણસ્થાનો છે અને 13-14 એ યોગ નિરોધના ગુણસ્થાનો. હવે કોઈ જીવને સમ્યક્ત્વ તો થયું અને હવે ભૂમિકામાં આગળ વધ્યા બરાબર, એટલે સમ્યક્ત્વ એટલે ચોથા ગુણસ્થાને પહોંચી ગયા, ભૂમિકામાં આગળ વધ્યા એટલે એમને ચારિત્ર એટલે કે અંદરમાં સ્થિરતા વધતી ગઈ. જેમ જેમ સ્થિરતા વધતી ગઈ તો ગુણસ્થાનમાં આગળ વધ્યા, પાંચમામાં ગયા, છઠ્ઠા સાતમામાં ગયા. હવે આપણે જોયું કે પહેલી વાર સમ્યક્ત્વ કર્યું તો એ તો ઔક્ષમિક કર્યું અને એમાંથી પછી ક્ષાયોક્ષમિક થયું. ક્ષાયોક્ષમિક થયું તો એની શુદ્ધિ એટલે ઔક્ષમિક કે ક્ષાયિક જેવી નથી, એમાં ચલ મલ અગાઢ દોષ લાગે છે, કેમ કે અહીંયા સમ્યક પ્રકૃતિનો ઉદય છે. હવે એની સાથે જયારે જીવની ભૂમિકા વધી, ચારિત્રમાં સ્થિરતા વધી, તો મેક્સિમમ છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી જઈ શકે છે. ક્ષાયોક્ષમ સમ્યક્ત્વ સાથે જીવ મેક્સિમમ છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી જઈ શકે છે. એનાથી ઉપર હવે જીવને જયારે વિશેષ આત્મામાં સ્થિરતા થતી ગઈ અને એમને શ્રેણી ચડવાનો પ્રસંગ આવ્યો તો હજી એમને ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ છે, હજી મિથ્યાત્વ કર્મનો ક્ષય નથી થયો, મિથ્યાત્વ સત્તામાં છે, માટે કઈ શ્રેણી ચડશે? જો શ્રેણી બે પ્રકાર, એક ઉપશમ શ્રેણી એક ક્ષપક શ્રેણી. ઉપશમ એટલે કે તમે મિથ્યાત્વને દબાવતા 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 વિશુદ્ધિ વધતી ગઈને ઉપર ગયા, અને ક્ષપક શ્રેણી એટલે કે તમે મિથ્યાત્વનો નાશ કરતા ગયા કરતા ગયા કરતા ગયા અને શ્રેણીમાં વધતા ગયા. જેવી રીતના આપણે બાર્બર શોપમાં જઈએ તો એ બાર્બર શોપ વાળો શું કરે, દરેક જણના વાળ કાપ્યા પછી એ વાળને થોડા ખૂણામાં નાખી દે, થોડું કામ કરીને દબાવી દે બરાબર, અને પછી દિવસમાં એક વાર શું કરે કે બે વાર શું કરે, તો એ બધું લઈને ખાલી કરીને બહાર નાખે. આ એના જેવું છે કે જે જીવે નિત્યાત્વ કર્મ અંદર પડ્યા છે, નિત્યાત્વ કર્મ પડ્યા છે એટલે શું, વર્તમાનમાં જીવના ભાવોમાં કોઈ દોષ નથી. હવે જો આ નિમિત્ત વૈદિક સંબંધ સમજો, કર્મની જ્યારે સત્તામાં કર્મ છે, સત્તામાં કર્મ છે ઉદયમાં નથી, તો જીવના પરિણામ સાથેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. એટલે વર્તમાનના જીવના પરિણામ તો વિશુદ્ધ જ છે, આ તો કર્મ પડ્યા છે ઉપચારની વાતો ખ્યાલ આવ્યો ને. પણ હવે જયારે એને ક્ષપક શ્રેણી ચડવી છે અને ઉપશમ શ્રેણી ચડવી છે, તો જે જાતની વિશુદ્ધતા ક્ષપક શ્રેણી વખતે હોય છે એવી વિશુદ્ધતા ઉપશમ શ્રેણી વખતે નથી. કઈ કેવું પૂછ્યું? હા મોહ કર્મ. ઓકે, તો જો આપણે વાત શું ચાલતી હતી કે જીવે શાયોક્ષમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું એટલે અનંતાનુબંધી નો ઉદય નથી, આ બાજુ નિત્યાત્વ સમ્યક નિત્યાત્વ નો નથી, સમ્યક પ્રકૃતિ નો ઉદય છે. પણ આની સાથે મેક્સિમમ છઠ્ઠા સાતમા સુધી જઈ શકે છે. હવે ઉક્ષમ શ્રેણી માંડવી હોય તો જીવે સેકન્ડ ટાઈમ પાછું ઉક્ષમ કરવો પડે છે. કોનો? ક્યાં? નિત્યાત્વ, સમ્યક પ્રકૃતિ આદિ ત્રણેય પ્રકૃતિઓનો, અને આ બાજુ અનંતાનુબંધી આદિનો ફરીથી, એને દ્વિતીય ઉક્ષમ કહેવાય છે. હવે જો કયો પ્રોસેસ કેવી રીતના બને છે એ સમજ્યા છે. જો આપણે એને પણ વાંચીએ, ક્વેશ્ચન 211 છે, આજે 210 પણ પહેલા વાંચી લઈએ એકવાર. અનાદિ મિથ્યા દ્રષ્ટિને પાંચ એટલે કે મિથ્યાત્વ અનંત અનુબંધી ક્રોધ માનમાં આવેલો, બરાબર. અને આદિ પ્રકૃતિઓ અને સાદી મિથ્યા દ્રષ્ટિને સાત પ્રકૃતિના ઉપક્ષમથી જે ઉત્પન્ન થાય તેને પ્રથમ ઉપક્ષમ સમ્યક્ત્વ કહે છે. આપણે રિવિઝન પણ કરી લીધું, બરાબર. હવે જો આગળ જોઈએ, દ્વિતીય ઉપક્ષમ સમ્યક્ત્વ કોને કહે છે? સાતમા ગુણસ્થાનમાં શાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવ શ્રેણી ચડવાની સન્મુખ અવસ્થામાં, સન્મુખ એટલે કે પોતાના પુરુષાર્થ દ્વારા જીવ રેડી છે, હવે એમની વિશુદ્ધિ અંદર વધતી જાય છે અને શ્રેણી ચડવાના જ છે, એવી અવસ્થામાં શું થાય છે કે સર્વપ્રથમ સન્મુખ અવસ્થામાં સર્વપ્રથમ અનંતાનુબંધી ચતુષ્ક એટલે કે ક્રોધ માન માયા લોભનું વિસંયોજન અપ્રત્યાખ્યાનાથી રૂપ કરીને, જો આપણે બે ક્લાસ પહેલા વિસંયોજન પણ સમજ્યા હતા, યાદ છે કોઈને? વિસંયોજન એટલે શું? હા, વેરી ગુડ. જો સંયોજન એટલે ક્રિએટ કરવું, વિસંયોજન એટલે ડિસ્ટ્રોય કરી નાખવું, નાશ કરી નાખવું. કોનો? આખી અહંકાનુબંધીની નિષેક રચનાનો. આપણે પહેલા શું જોયું હતું કે અનંતાનુબંધી સત્તામાં છે, પણ જે લાસ્ટ સમયે એનો અપ્રશસ્ત ઉપક્ષમ થઈને એ પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંયોજનમાં કન્વર્ટ થાય છે અને એનો ઉદય નથી આવ્યો. પણ હજી ભવિષ્યમાં એની સત્તા છે. પણ હવે શું થાય છે? જે જીવ શ્રેણી ચડવા સન્મુખ તૈયાર થયો છે તેણે સૌથી પહેલા અનંતાનુબંધીના જેટલા ક્રોધમાન માયાલોભની રચનાઓ છે એના ભવિષ્યના બધા જ કર્મ પ્રકૃતિઓ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનને સંજુલનમાં કન્વર્ટ કરીને એ આખી નિષેક રચના ખતમ થઈ ગઈ. જો નોર્મલી કોઈ પણ કર્મનો નાશ થાય ને ક્ષપક શ્રેણીમાં કે ક્ષય વખતે, તો ક્ષય કેવી રીતના થાય? કોઈ પણ કર્મનો ક્ષય કેવી રીતના, નિર્જરા કેવી રીતના થાય? નોર્મલી આપણે કહીએ ને કે જો ચલો અઘાતી કર્મમાં લઈએ તો વેદની આયુ નામ ગોત્ર, તો વેદનીય કર્મની નિર્જરા કરીને અરિયન ભગવાન હવે સિદ્ધ થશે એમ કહીએ ને આપણે, તો નિર્જરા કેવી રીતના થાય? નિર્જરા કેવી રીતના થાય કે ભવિષ્યના જેટલા કર્મ પ્રકૃતિઓ છે એ જલ્દીમાં જલ્દી નીચે આવી જાય, આ ઉપરથી નીચે આવી જાય. ગુણ શ્રેણી નિર્જરા એટલે કે દર સમયે અસંખ્યાત ગણા અસંખ્યાત ગણા અસંખ્યાત ગણા વધારે, એટલે સપોઝ દર સમયે ચાર ગણા કરો તો પહેલા સમયમાં ચાર કર્મ પરમાણુ નીચે આવી ગયા, નીચે એટલે આ ઉપરથી નીચેના એની સ્થિતિ ઘટી ગઈ, એમ ઉદયમાં આવવાની સ્થિતિ ઘટી ગઈ. તો પહેલા સમયે ચાર નીચે આવી ગયા, બીજા સમયે 16 આવી ગયા, ત્રીજા સમયે 64 આવી ગયા, એના પછી 256, એમ ચાર ગણા ચાર ગણા ચાર ગણા કરતા ગયા, એને ગુણ શ્રેણી નિર્જરા કહેવાય. તો ઉપરના જેટલા નિષેકો હતા જેની કર્મની સ્થિતિ વધારે હતી એ કર્મ નીચે આવી ગયા અને એનો ટાઈમ આવતા આવતા જલ્દી જલ્દી ઉદયમાં આવીને પતી ગયા. જનરલી કર્મની નિર્જરા કે ક્ષય કેવી રીતના થાય કે ઉદયમાં આવીને પૂરા થઈ જાય. આ અનંતાનુબંધી એક એવા સ્પેશિયલ કર્મ છે કે જેની વિસંયોજના થઈને તે પૂરા થાય છે. બાકીના ત્રણ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલન એ પણ ઉદયમાં આવીને એનો ક્ષય થાય છે. જયારે અનંતાનુબંધીની વિસંયોજના થઈને એનો ક્ષય થઈ જાય છે. હવે જો અહીંયા ક્ષય શબ્દ વપરાતો નથી એ પણ સમજો, બાકી બધામાં ક્ષય કહેવાય છે જયારે કર્મ પૂરા થઈ જાય, અહીંયા પણ કર્મ પૂરા થાય છે પણ ક્ષય કેમ નથી કહેવાતો? કેમ કે આ બધા કર્મ પાછા ક્રિએટ પણ થઈ જાય છે. જયારે જીવ મિથ્યાત્વમાં આવશે, સપોઝ અગિયારમો ગુણસ્થાને જઈને પાછો મિથ્યાત્વમાં આવી જાય, તો પહેલું મિથ્યાત્વના પરિણામ થતાની સાથે હવે ઊંધું કન્વર્ઝન થાય છે અને પાછી અનંતાનુબંધીની સત્તા ક્રિએટ થઈ જાય છે, પાછું સંયોજન થાય. ચાલ આવે એટલે અહીંયા વી સંયોજન થયું. તો ચાલે દ્વિતીય ઓપ્શનમાં શું થયું કે સર્વ પ્રથમ અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભનું વિસંયોજન પ્રત્યાખ્યાના વરણ આદિમાં રૂપ કરી દે, પછી દર્શન મોહનીયની ત્રણ કઈ કહેવું, હા સોરી અપ્રત્યાખ્યાન આદિમાં ત્રણેયમાં જશે. આમ તો આદિ લખ્યું છે ને એના રૂપ કરીને દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિનો ઉપશમ કાળે, આ દર્શન મોહનીય ત્રણ જ હોય છે. જો આમાં એક ન કીધું, ખ્યાલ આવે ને, પહેલા એક કીધું હતું કે પ્રથમ ઓપ્શનમાં કાં તો 5%, ખ્યાલ આવ્યો, પણ આમાં દ્વિતીય ઓપ્શનમાં એવું પોસિબલ નથી, કેમ કે પહેલા સમ્યકથી હોવો જ જોઈએ અને સમ્યકથી એટલે ત્રણ ટુકડા થઈ જ ગયા છે, એટલે ત્રણ પ્રકૃતિઓને ઉપશમ કરીને, એટલે હવે આ ત્રણેયને પાછો ઉપશમ કરશે. જો એક સાથે ત્રણેયનો તો ક્યારેય ઉદય આવતો નથી, કાં તો નિત્યાત્વનો ઉદય આવે, કાં સમ્યક નિત્યાત્વનો, કાં સમ્યક પ્રકૃતિનો. તો ખરેખર તો એકનો જ ઉપશમ કરવાનો છે ને, પણ એકનો ઉપશમ કરવામાં પણ બીજી ઉદયમાં ન આવી જાય એ એન્શ્યોર કરવા માટે ત્રણેયનો ઉપશમ કરીને જે જીવ સમ્યત્વ પ્રાપ્ત કરે છે તેને દ્વિતીય ઓપ્શન સમ્યત્વ કહે છે. જો આ દ્વિતીય ઓપ્શનની પણ રચનાની આખું વિશેષ વર્ણન એના માટે જુદો ગ્રંથ છે, એને ક્ષપણાકાર કહેવાય છે. અને આખા ગ્રંથમાં આ દ્વિતીય ઓપ્શન સમ્યત્વ, ઉપશમ શ્રેણી ને ક્ષપક શ્રેણી એનું જ વર્ણન છે. એટલે આ બધા વર્ણનો મૂળમાંથી વાંચવા લાયક છે. હવે એમાં દ્વિતીય ઓપ્શનમાં પણ આપણે તો એક પેરેગ્રાફમાં વાંચી લીધું, પણ એના પણ 10-15 ઘણા જુદા જુદા પ્રોસેસીસ છે. એક બે ખાલી સત્ય તમને કહું, જેવી રીતના આમાં ગેપ પડ્યો પ્રથમ ઓપ્શનમાં નિત્યાત્વ પ્રકૃતિમાં ગેપ પડ્યો, દ્વિતીય ઓપ્શનમાં પણ એવી જ રીતે ગેપ પડ્યો, અને હવે ત્રણેય પ્રકૃતિમાં ગેપ પડ્યો. આ ત્રણેય નિત્યાત્વ અને ગેપ કેટલો મોટો થશે કે ગેપની વચમાં જ જીવ 6, 7, 8, 9, 10, 11 અને પાછો 10, 9, 8, 7 અને 6, 7 ત્યાં સુધી ન આવી જાય ત્યાં સુધી આખું દ્વિતીય ઓપ્શન ચાલે છે. ચાલે પ્રથમ ઓપ્શનનો કાળ નાનો છે, દ્વિતીય ઓપ્શનનો કાળ મોટો છે. હવે એમાં બે મત પડે છે. કોઈ આચાર્ય કહે છે કે પાછા પડતા 4th ગુણસ્થાન સુધી આવે ત્યાં સુધી દ્વિતીય ઓપ્શન રહે છે. ચાલે એટલે ગ્રંથોમાં ઘણું લખ્યું છે, એમાં વિશેષ વાંચીએ તો આપણને ઘણું વધારે સમજાય કે એક એક. અને આમાં સમજવામાં મેઇન આપણને શું ભાવ આવે છે કે જો કર્મમાં આમ થાય છે આમ થાય છે આમ થાય છે કીધું, પણ જયારે જીવે શું કર્યું, પ્રથમ ઓપ્શન વખતે પણ જીવે પોતાના આત્મસન્મુખ પરિણામ કર્યું, આત્મામાં લીનતા કરી. દ્વિતીય ઓપ્શન વખતે જીવે શું વધારે સ્પેશિયલ કર્યું, જીવ તો છે ને આખા મોક્ષ માર્ગમાં એક જ કાર્ય કરે છે. જો લાસ્ટ ક્લાસમાં આપણે શરૂઆત ત્યાંથી કરી હતી, ખ્યાલ હોય કે ચારે વનુયોગ બધી તરફથી આપણને ક્યાં લઈ આવે છે કે છેવટે તો એક જ વસ્તુ કરવા યોગ્ય છે, પોતાના આત્માને જાણો, માનો અને એમાં લીન થઈ જાઓ. અને જેટલા જેટલા અંદર લીન થતા જઈએ છે એટલો એટલો જીવ વિશુદ્ધિ થતા થતા ઉપર ઉપર ગુણસ્થાનમાં જઈને પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરે છે. બાકી આખું આ કર્મનું વિજ્ઞાન છે, ખ્યાલ આવે ને, એ કર્મમાં આમ થયું તેમ થયું તેમ થયું ઘણું બધું થયું, પણ જીવે શું કર્યું. અને આપણે તો કર્મમાં કઈ કરવાનું છે કે જીવમાં કરવાનું છે, આપણો પુરુષાર્થ એક જ છે. એટલે આ બધું જો ન સમજાય અને આપણે આમ ઓવરવેલ્મ થઈ જઈએ કે આ બધું શું થઈ ગયું કર્મમાં આમ થયું આમ થયું આમ થયું, તો ચિંતા ન કરીએ. આપણે તો બસ પોતાના આત્મામાં લીન થવાનું છે, બાકી ઓલું એની જાતે થાય. ચાલો જીવવાની સ્થિતિ હે જિનવાણી ભારતી તો ઈ જતો દિન રહે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે તુજે લોકાલો, તો વાણી મસ્તક નમો સદા દે તુમ જો. બોલો જિનવાણી માત નો જય હો.